વ્યાખ્યા નંબર 3 નવેમ્બર 19, 1979.
આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રીમદ રાજચંદ્રજીએ રચ્યું છે અને તેની ઉપર આ વિવેચન ચાલે છે. છઠ્ઠી ગાથામાં તેમણે કહ્યું છે કે વૈરાગાદી સફળ જો જો સહ આત્મજ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. બાહ્ય ત્યાગ અને વૈરાગ્યની અંદર જે જીવો મોક્ષ માર્ગ માની અને રાચી રહ્યા છે તેમને કહે છે કે વૈરાગ આદિ સફળ ત્યારે જ થાય કે જ્યારે સાથે આત્મજ્ઞાન હોય. માત્ર બાહ્ય ત્યાગ અને વૈરાગ એની અંદર જ જો જીવ મોક્ષ માર્ગ માની અને પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ અફળ જાય છે. તે પ્રવૃત્તિથી ખરેખર જે અંતરંગ મોક્ષ માર્ગ છે, જે સાચો મોક્ષ માર્ગ છે, તે હાથ આવતો નથી. પરંતુ જે બાહ્ય આચાર માત્રમાં આ મોક્ષ માર્ગ વ્યવહારથી કહેવામાં આવ્યો છે અને એ વ્યવહાર મોક્ષ માર્ગ થી ખરેખર મોક્ષની પ્રાપ્તિ થતી નથી, પણ તેથી શુભ બંધ થાય. અને આ બાહ્ય વૈરાગ આદિ ત્યાગ તપ ઉપશમ વ્રત પચકા આદિ જે કઈ સાધનો શાસ્ત્રમાં કહ્યા છે તે સાધનો જીવને પાત્ર થવા માટે સ્વરૂપ લક્ષ્ય પાત્ર થવા માટે જો આ સાધનો હોય તો જરૂર તે જીવ પાત્ર થાય. પરંતુ માત્ર આ બાહ્ય સાધનોમાં જ અભિનિવેશ પૂર્વક મોક્ષ માર્ગ માને તો તેને કદી મોક્ષની પ્રાપ્તિ થાય નહીં. એટલે કે આ સાધનો અફળ જાય મોક્ષ માટે અફળ જાય, માત્ર સુખ બંધ કરે. તેથી કરીને આવા જીવોને આ છઠ્ઠી ગાથાની અંદર શ્રીમદજીએ પ્રેરણા કરી કે તમે માત્ર બાહ્ય ત્યાગ વૈરાગમાં ન રહેતા તમારી દ્રષ્ટિ આત્મજ્ઞાન તરફ થાય તો જ આ વૈરાગ આદિ પણ સફળ થાય અને મોક્ષનો માર્ગ હાથમાં આવે. વૈરાગ વિના ત્યાગ વૈરાગ ઉપશમ આદિ સાધનો વિના તો મોક્ષ માર્ગો પ્રવૃત્તિ થઈ શકે જ નહીં. તેની પ્રથમ આવશ્યકતા જ છે. અને ઉપદેશ માર્ગની અંદર ઉપદેશ જે પ્રથમ આપવામાં આવે તો તેની અંદર હંમેશા વૈરાગ, ત્યાગ, ઉપશમ આદિની જ પ્રધાનતાથી પ્રથમ વાત કહેવામાં આવે છે કે જેથી જીવ યોગ્ય થાય અને ત્યાર પછી જ એને સિદ્ધાંત જ્ઞાન સમજાય અને તેનું પરિણમન થાય. પણ માત્ર ત્યાગ અને વૈરાગની અંદર અભિનિવેશ પૂર્વક પોતે જો જોડાય અને તેને જ મોક્ષ માર્ગ માને એવો જો એ કદાગ્ર રાખે તો કદી પણ તેને મોક્ષ માર્ગ પ્રાપ્ત ન થાય તેમ અહીં કહ્યું છે. બીજા પત્રમાં પણ શ્રીમદજીએ પ્રકાશ્યું છે કે આ જીવે અનંત કાળમાં અનંતવાર જીન દીક્ષા લીધી છે, એટલે કે આવા બાહ્ય સાધનો અનંત કાળની અંદર અનંતવાર આ જીવ કરી ચૂક્યો છે. પરંતુ જે આત્મજ્ઞાનનો માર્ગ, જે સાચો માર્ગ, જે અંતરંગ માર્ગ, તે પ્રત્યે એને કદી દ્રષ્ટિ કરી જ નથી અને તેથી તે અનંત કાળથી સંસારમાં જ રહ્યો છે, સંસારનો છેદ તેને કર્યો નથી. કઈ આ સાધનોની કોઈ જરૂર નથી એવી તો વાત છે જ નહીં, કેમ કે પ્રાથમિક ભૂમિકાની અંદર ત્યાગ, વૈરાગ, ઉપશમ આદિ સાધનોની જરૂર છે જ. પરંતુ તે તે સાધનોમાં આગ્રહ કરી તે સાધનો બાહ્ય સાધનોથી મન, વચન અને કાયાના શુભ યોગથી જ મોક્ષ માર્ગની યથાર્થ પ્રવૃત્તિ છે એવો મિથ્યા આગ્રહ કરે તો તેને માટે આ સાધનોને અફળ ગણ્યા છે, આ દ્રષ્ટિએ અફળ ગણવામાં આવ્યા છે. સર્વથા આ સાધનો અફળ છે તેમ કહેવાનો અભિપ્રાય નથી, પરંતુ આ સાધનોની અંદર મિથ્યા આગ્રહપૂર્વક જે જીવો મોક્ષ માર્ગ માને છે તેને સમજાવવાને માટે તેને સર્વથા આફળ શાસ્ત્રમાં કયા છે. અને આ સાધનો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, એટલે કે જો આ સાધનો પ્રથમ ભૂમિકાની અંદર હોય જ નહીં તો પાત્રતા આવે જ નહીં, અને પાત્રતા વિના અંતરંગ મોક્ષ માર્ગ એને સમજાય નહીં. તેથી કરીને વૈરાગ આદિ સાધનો જરૂરી છે, તેનો એકાંત નિષેધ નથી. તેનો નિષેધ એટલા માટે કરવામાં આવ્યો છે કે તેને જ મોક્ષ માર્ગ માની આગ્રહપૂર્વક તેને તેની જ પ્રવૃત્તિ કરે એવા જીવોને સમજાવવા માટે બાહ્ય ત્યાગ, વૈરાગ આદિ સાધનો એ સાચા સાધનો નથી તેમ કહેવામાં આવ્યું છે. સર્વથા તે સાધનો ઉથાપવા માટે તેવું કહેવામાં આવ્યું નથી. એટલે અહીં એમ કહેવામાં આવ્યું કે વૈરાગ આદિ જો સાધનો આત્મજ્ઞાન સાથે હોય તો સફળ છે, અને હજી આત્મજ્ઞાન ન થયું હોય તેવા જીવોને પણ તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તેવો હેતુ તેમાં છે. એટલે કે આ સાધનોથી જીવની પાત્રતા થાય છે, મોક્ષ માર્ગ માટે યોગ્ય થાય છે. અને ત્યાર પછી સદગુરુ નિશ્રાએ જો એ અંતરંગ મોક્ષ માર્ગ શું છે તે સાંભળે અને અંતર પરિણામ કરે તો એને સાચો મોક્ષ માર્ગ મળી રહે. વૈરાગ એ અંતર આત્મગુણ છે. તમે ત્યાગ જલ્દી કરી શકો, કોઈ જીવ જલ્દી ત્યાગ કરે અને બહાર જતો રહે સંસાર છોડીને, પણ તેથી કરીને એના અંતરમાં વૈરાગ પ્રગટો છે તેમ કહેવાય નહીં. ત્યાગ તો મોહ ગર્ભિત પણ હોઈ શકે, અને ત્યાગ માત્રથી વૈરાગ આવે છે એમ પણ નથી. અને વૈરાગ હોય તો જ ત્યાગ ટકે છે. જ્યાં સુધી વૈરાગ એટલે પર પદાર્થોની અંદર જે આસક્તિ ભાવ, એ આસક્તિ ભાવ ની ઓછાશ, એ આસક્તિ ભાવ જેટલા અંશે ઓછાશ થતી જાય તેટલા અંશે જીવનમાં વૈરાગ પ્રગટે છે. સાચો વૈરાગ મનો મૂળ તો આત્મજ્ઞાન છે, પરંતુ જેટલે જેટલે અંશે પર પદાર્થની આસક્તિ આ જીવને ઓછી થાય તેટલે તેટલે અંશે એને અંતરમાં વૈરાગ ઉત્પન્ન થાય છે. તે અંતરદશા છે અને તે વૈરાગ પ્રગટતા સેજે કસાયોની પણ મનતા થાય છે. માટે વૈરાગ અને ત્યાગ તે આત્મજ્ઞાનના હેતુ છે, કારણ છે, એ આ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. ત્યાગ વૈરાગ્ય ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વૈરાગ્યમાં તો ભૂલે નિજમાં. અહીં શુષ્ક જ્ઞાનીને એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ તારા અંતરની અંદર તું ત્યાગ વૈરાગ તો છે જ નહીં, તો પછી તને જ્ઞાન થાય જ ક્યાંથી? જેના અંતરની અંદર ત્યાગ વૈરાગ નથી, માત્ર પરોક્ષ શાસ્ત્ર જ્ઞાન છે અને તેમાં પણ આધ્યાત્મ ગ્રંથો જેમાં નિશ્ચય નહીં પ્રધાન કથન છે તેવા ગ્રંથોનો આશ્રય લઈ અને માત્ર વાચા જ્ઞાની શુષ્ક જ્ઞાની જે જીવો છે તે જીવો પોતાને મોક્ષ માર્ગમાં માને, પણ તેથી કંઈ પોતે મોક્ષ માર્ગમાં નથી. કેમ કે જેના અંતરમાં વૈરાગ નથી, જેના અંતરની અંદર ઉપશમ નથી, એને જ્ઞાન થવાનો અવકાશ જ નથી. પાત્રતા માટે અગર તો ભૂમિકા માટે ત્યાગ વૈરાગ ઉપશમ આદિ સાધનો જરૂરી છે, અને તું મિથ્યા કદાગ્ર પ્રમાણે માત્ર પરોક્ષ શાસ્ત્ર જ્ઞાનને કંઈ અંતરમાં ધારી લઈને તું મોક્ષ માર્ગ માને જઈશ તો તેથી તને મોક્ષ માર્ગ મળશે નહીં, પણ તું મોક્ષ માર્ગથી વિમુખ રહીશ. માટે આ સાધનો તો જરૂરી જ છે. માટે કહ્યું કે ત્યાગ વૈરાગ્ય ને ચિત્તમાં થાય એને જ્ઞાન થવાનો શક્યતા જ નથી. અને જે ત્યાગ વૈરાગમાં અટકે તેને પણ આત્મજ્ઞાન થવાની શક્યતા નથી. તો શુષ્ક જ્ઞાનીને ત્યાગ વૈરાગ આદિ સાધનો જરૂરી છે. માટે તારા અંતરની અંદર વૈરાગ આદિ ભાવ પ્રગટે અને આ જગતની અસારતા તને લાગે, આ જગતના જે ઇન્દ્રિયજનિત સુખો છે એ સુખો પ્રત્યેથી તારી વૃત્તિ હટી અને બાહ્ય પદાર્થમાં સુખ નથી એવી દ્રઢતા કરી તારો અંતરનો વૈરાગ વધારે, તો તારું શાસ્ત્ર જ્ઞાન જે પરોક્ષ શાસ્ત્ર જ્ઞાન છે તેને પરિણામ પામવાનો વખત આવે. માત્ર પરોક્ષ શાસ્ત્ર જ્ઞાન તને કદી પણ મોક્ષ માર્ગની અંદર મૂકી શકે નહીં. તો શુષ્ક જ્ઞાનીને તો ત્યાગ વૈરાગ આદિની ભલામણ કરી અને ક્રિયાજળને આત્મજ્ઞાનને ભલામણ કરી, એટલે કે વર્તમાનની અંદર જે ક્રિયાજળતા વિશેષ ક્રિયાજળતા જ પ્રાય જોવામાં આવે છે અને શુષ્ક જ્ઞાન જોવામાં આવે છે તે બંને મોક્ષના માર્ગ નથી. અને જે જે જીવો તેમાં પ્રવૃત્ત કરે છે તે જીવોને અહીં શ્રીમદજીએ ગાથા 6 અને 7માં જાગૃત કરેલા છે. 8મી ગાથામાં તો કહે છે કે જે જે જ્યાં જ્યાં યોગ્ય છે તહાં સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જને. શાસ્ત્રોની અંદર અનેક પ્રકારના કથનો આવે, તેવા તેવા કથનોને યથાર્થ રીતે સમજવી સમજી અને જો આચરણમાં મૂકે એવા જીવો જ ખરેખર મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરી શકે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, અને જ્યાં તેમ સમજીને યથાર્થ આચરણમાં ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જનનું લક્ષણ તો આવું છે કે કોઈ પણ પ્રકારના અભિનવેશ વિના જે જે સાધનો જે જે જગાએ યોગ્ય હોય તે તે સાધનો અંગીકાર કરવા અને તે તે સાધનોની પ્રવૃત્તિ યથાર્થ સદગુરુ નિશ્રય થાય તો જ એને સાચો મોક્ષ માર્ગ મળે. આ ગાથાની અંદર 8મી ગાથાની અંદર એક વિશેષ વાત પણ કહેવામાં આવી છે કે શાસ્ત્રની અંદર અનેક પ્રકારના કથનો આવે, કેમ કે છેવટે શાસ્ત્ર તો શબ્દો દ્વારા જ વર્ણન કરવામાં આવે છે. તેથી કરીને કોઈ પણ વસ્તુનું વર્ણન કરવું હોય તો તે વર્ણન ક્રમે થાય, એટલે આ વચનથી જે કંઈ કહેવામાં આવે તે અનુભવ એક એવી વસ્તુ છે કે કોઈ પણ તેમાં કોઈ ક્રમ પડતો નથી. અનુભવ એવી વસ્તુ છે કે જેના આત્માનો અનુભવ થાય તેમાં શું અનુભવ થયો છે, કેવો અનુભવ થયો છે તેને તે યથાર્થ રીતે પોતે સમજી શકે છે અને અનુભવમાં કોઈ ક્રમ પડતો નથી. પણ વર્ણન જ્યારે કોઈ પણ વસ્તુનું કરવામાં આવે, કેરી હોય તો જે કેરી ખાય એને કેવો સ્વાદ છે તેનો અનુભવ કરતા એને ખ્યાલ આવી જાય, પણ જ્યારે એનું વર્ણન કરવું હોય ત્યારે કેરીનું વર્ણન એના સ્વાદનું વર્ણન કરવું હોય ત્યારે એનું ક્રમે જ વર્ણન થાય છે. એટલે શાસ્ત્રોની અંદર શબ્દ દ્વારા જ વર્ણન કરવામાં આવ્યું છે, એટલે તેમાં ક્રમ પડે છે. એટલે શાસ્ત્રની અંદર બે પ્રકારે કથન કરવામાં આવે છે, એક નિશ્ચય નહીં પ્રધાન કથન હોય છે અને એક વ્યવહાર પ્રધાન. નિશ્ચય અને વ્યવહાર આ બે દ્રષ્ટિ થી કથન કરવામાં આવે છે. એટલે જ્યાં જ્યાં જે દ્રષ્ટિએ કથન કર્યું હોય તે દ્રષ્ટિએ તે કથનને સમજવું જોઈએ. જ્યાં વ્યવહારથી કથન કર્યું હોય ત્યાં એ કથનને વ્યવહારથી કથન કર્યું છે તેમ સમજવું જોઈએ. પણ વ્યવહાર અને નિશ્ચય એ બે બંને કથનોને યથાર્થ ન સમજે અને વ્યવહારને નિશ્ચયમાં અને નિશ્ચયને વ્યવહારમાં ભેળવે તો તે શાસ્ત્રનો યથાર્થ સમજી શકે નહીં અને શાસ્ત્રમાં જે કહેવાનો પરમાર્થ છે તે ન સમજે. શાસ્ત્રમાં તો નિશ્ચય નહીંથી આત્માને શુદ્ધ બુદ્ધ આનંદ ઘન પરિપૂર્ણ કયો હોય, મોક્ષ સ્વરૂપ કયો હોય, અને વ્યવહાર નહીંથી જો એ વાત અંગીકાર કરી લે પર્યાર્થિક નહીંથી તો એ ભૂલ થાય. પર્યાર્થિક નહીં જીવને રાગદ્વેષનો કરતા કહેવામાં આવ્યો હોય છે, પણ દ્રવ્યાર્થી નહીં જીવ રાગદ્વેષનો કરતા જ નથી. એથી અગર કોઈ માની લે કોઈ ઠેકાણા શાસ્ત્રમાં લખ્યું હોય કે જીવ રાગદ્વેષનો કરતા છે જ નહીં તો તે કથન નિશ્ચય નહીંનું છે, તેને વ્યવહાર નહીંના કથનની અંદર ભેળવી ન દેવું જોઈએ. એટલે શ્રીમદજી અહીંયા કહ્યું છે એક વાત કે જે જે જ્યાં જ્યાં યોગ્ય છે તહાં સમજવું તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. શાસ્ત્ર સમજવું હોય તેને પ્રથમ ન્યાયના ગ્રંથનો અભ્યાસ જરૂરી છે. જો ન્યાયના ગ્રંથોનો અભ્યાસ જેને કર્યો જ નથી તેને ઠેર ઠેર મુશ્કેલી પડવાની જ છે. કેમ કે કોઈ ઠેકાણે તો નિશ્ચય અપેક્ષાએ કથન હોય, કોઈ ઠેકાણે વ્યવહાર અપેક્ષાએ કથન હોય. એટલે ઉમાસાતી મહારાજે તત્વાર્થ સૂત્રની અંદર કહ્યું છે કે પ્રમાણ નહીં અધિક મહાત્મા. તારે શાસ્ત્રનું જ્ઞાન કરવું હોય ત્યારે પ્રમાણ અને નહીં દ્વારા કરવું પડશે. અને જો તને પ્રમાણ અને નહીં શું છે એ ખબર નહીં હોય તો પછી તું જે કંઈ પણ શાસ્ત્રનું વાંચન કરીશ. તેથી શાસ્ત્રનો પરમાર્થ તને સમજાશે, આ શરત છે. તેથી કરીને મુમુક્ષુએ ન્યાયનો અભ્યાસ થોડો કરવો જરૂરી છે તો જ શાસ્ત્રનો પરમાર્થ સમજાય. એમ કે જૈન દર્શનની અંદર જૈન દર્શન અને કાંત દર્શન છે અને તેથી કરીને પરસ્પર વિરોધી ઘણી વાતો તે શાસ્ત્રમાં આવે. વેદાંત આદિ દર્શનો એકાંગી છે, એકાંત દર્શન છે, તો તેની અંદર જેવું અનેકાંત માર્ગમાં પરસ્પર વિરોધી વાતો હોય છે તેવી વાતો આપણને ન મળે. પણ અહીં વસ્તુ સ્વરૂપ અનેકાંત રૂપ હોય અને અનેકાંતથી જ એની યથાર્થ સ્યાદવાદથી જ એની યથાર્થ પ્રોપણા થઈ શકે, એ સિવાય બીજી કોઈ પણ રીતે તેની યથાર્થ પ્રોપણા ન થાય. તેથી કરીને મહાપુરુષોએ જૈન શાસ્ત્રનું જ્ઞાન જેને કરવું હોય તેને ન્યાયશાસ્ત્રોનું પ્રથમ જ્ઞાન, પ્રયોજનભૂત જ્ઞાન કરવું જરૂરી છે. તેના વિના આ શાસ્ત્રો યથાર્થ સમજાય નહીં. માત્ર આ નયનું જ્ઞાન કરવું એમથી જ બધું સમજાય એવી વાત નથી. કેમ કે શાસ્ત્ર સમજવાને માટે સદગુરુનો યોગ એ પ્રથમ આવશ્યકતા છે. તો સદગુરુનો યોગ મળે તેમના શ્રીમુખેથી આ ન્યાયના ગ્રંથો પણ સમજે અને ત્યાર પછી જૈન દર્શનના વ્યવહાર નિશ્ચયના જે શાસ્ત્રો છે તે શાસ્ત્રો સમજવાનો પ્રયત્ન કરે તો જ તેને યથાર્થ સમજાય. આ પ્રમાણે પાત્રજીવોને કેવી રીતે શાસ્ત્રવાદી વાંચવા વિચારો તે વિશે તેમને આ આઠમી ગાથામાં કહ્યું છે. આ આઠમી ગાથાની અંદર શાસ્ત્ર કેવી રીતે સમજવા જોઈએ તેની પ્રેરણા કરે છે, સાથે સાથે એ પણ પ્રેરણા કરેલી છે કે જ્યાં ત્યાગ વિરાગ જોઈએ ત્યાં ત્યાગ વિરાગ સમજવું, જેથી કરીને યથાર્થ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. શુષ્ક જ્ઞાનીને ત્યાગ વૈરાગની પ્રેરણા કરી અને ક્રિયાજળને આત્મજ્ઞાનની પ્રેરણા કરી. એટલે જે જે જ્યાં જ્યાં યોગ્ય છે ત્યાં ત્યાં સમજવું તે, એટલે આ પ્રમાણે યથાર્થ સમજે તો શુષ્ક જ્ઞાનીનું શુષ્ક જ્ઞાન જાય અને ક્રિયાજળનું ક્રિયાજળપણું જાય અને યથાર્થ મોક્ષ માર્ગ તે સમજી શકે. હવે આ ક્રિયાજળપણું અને શુષ્ક પ્રધાનપણું આવ્યું કેવી રીતે? અહીં પ્રશ્ન એક થાય કે જીવ શુષ્ક જ્ઞાની કેમ થાય છે, અગર તો જીવ ક્રિયાજળ કેમ થાય છે? ત્યારે નવમી ગાથાની અંદર શ્રીમદજીએ વાત બહુ સ્પષ્ટ કરી છે કે સેવે સદગુરુ ચરણને છોડી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. એટલે કે આ બંનેએ સદગુરુ ચરણનું સેવન કર્યું નથી અને મતિ કલ્પના માત્રથી જે સાચો મોક્ષ માર્ગ નથી તેને મોક્ષ માર્ગ માની લીધો છે. અગર જો આ શુષ્ક જ્ઞાનીએ, અગર તો આ ક્રિયા જળે જો એને સદગુરુનું શરણ લીધું હતે તો આ પરિસ્થિતિ આવત નહીં અને તે સદગુરુ નિશ્રાએ શાસ્ત્ર અગર તો વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સમજો હતે તો એ ક્રિયાજળ ન થતે, અગર તો શુષ્ક જ્ઞાની ન થતે. એટલે સદગુરુના શરણની આવશ્યકતા નવમી ગાથાની અંદર શ્રીમદજીએ બતાવી છે કે જેને યથાર્થ મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી છે તેને માટે સદગુરુનું શરણ આવશ્યક છે, સદગુરુ નિશ્ર આવશ્યક છે, શસ્ત્રાસ્ત્ર આદિ સમજવા માટે પણ તેને પ્રથમ સદગુરુનો આશ્રય લેવો જ પડશે. અસદગુરુનો જો આશ્રય લેશે તો કાં તો એ ક્રિયાજળ થશે કાં તો એ શુષ્ક જ્ઞાની થશે. માટે શ્રીમદજીએ ઠેર ઠેર તેમના પત્રોની અંદર સદગુરુના મહાત્મનું વર્ણન કર્યું છે અને તેના વિના કોઈ પણ રીતે મોક્ષ માર્ગ જીવને પ્રાપ્ત ન થાય, સદગુરુના નિમિત્ત વિના કોઈ પણ રીતે મોક્ષ માર્ગ પ્રાપ્ત ન થાય તે ઠેર ઠેર તેમને ઠોકી ઠોકીને કહ્યું છે. માટે અહીંયા નવમી ગાથામાં એ કહ્યું કે જો તું તારે યથાર્થ મોક્ષ માર્ગ સમજવો હોય તો તારે સદગુરુનું શરણું અંગીકાર કરવું પડશે જ. અને જો તું સદગુરુના ચરણને સેવીશ, સદગુરુના ચરણને એટલે સદગુરુએ જે કહ્યું છે તે પ્રમાણે તું સમજી અને આચરણમાં ઉતારીશ અને સદગુરુની આજ્ઞાએ રહીશ તો તને જરૂર મોક્ષ માર્ગ મળશે. માત્ર એક ઉપદેશથી જ મોક્ષ માર્ગ મળે એવું નથી, પણ સામાન્ય જીવો જો સદગુરુ નિશ્રાએ રહે અને સદગુરુની આજ્ઞાએ તેની પ્રત્યેક ક્રિયા થાય, મન વચન અને કાયાના તમામ યોગોની પ્રવૃત્તિ સદગુરુ આજ્ઞાએ થાય, તો જરૂર તે જીવ મોક્ષ માર્ગ પામી અને મોક્ષકામી થાય. સદગુરુની આજ્ઞાનું, સદગુરુએ માર્ગ જોયો છે અને તે માર્ગ તેમની આજ્ઞાની અંદર રહેનાર જીવને મળી રહે. શ્રીમદજી એક ઠેકાણે એમ પણ કહ્યું છે કે જીવના શ્વાસોશ્વાસ સિવાય બીજી કોઈ પણ ક્રિયા સદગુરુ આજ્ઞા વિના ન થવી જોઈએ. મોક્ષ માર્ગની અંદર એક સદગુરુ નિશ્રાએ રહી, ગુરુકુળની અંદર રહી, જો મુમુક્ષુ જીવ પ્રવૃત્તિ કરે તો જરૂર એ મોક્ષ માર્ગ. બીજું, સદગુરુની સાક્ષાત આજ્ઞાની પ્રાપ્તિ, એ ઉપરાંત સદગુરુ એ જે યથાર્થ વસ્તુ સ્વરૂપ સમજાવે, એ વસ્તુ સ્વરૂપ તેમ સમજે, શાસ્ત્રો આદિ પણ સદગુરુ નિશ્રાએ સમજે અને વસ્તુ સ્વરૂપ સિદ્ધાંતિક જ્ઞાન જેમ છે તેમ સદગુરુ નિશ્રાએ સમજે, તો એને મોક્ષ માર્ગ મળે. સદગુરુ નિશ્રા વિના જે કંઈ જીવ કરે તે માત્ર પોતાનો અભિનવેશ જ પોષે અને એ સંસાર માર્ગમાં જ રહે અને કલ્પિતપણે એ પોતે મોક્ષ માર્ગમાં છે અને કલ્પિતપ્રમાણે જ એ મોક્ષ માર્ગમાં છે, તેથી કરીને સાચો મોક્ષ માર્ગ તો કદી પણ એને મળે નહીં. માટે સદગુરુનું શરણ સ્વીકારવાના માટે, તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાને માટે અહીંયા નવમી ગાથાની અંદર તેમને પ્રેરણા કરી છે અને તે જ મોક્ષ માર્ગ છે. સદગુરુની આજ્ઞા સદગુરુની આજ્ઞા તે ધર્મ છે. આણાએ તમો આણાએ તો આજ્ઞા એ જ ધર્મ છે, આજ્ઞા એ જ તપ છે. સદગુરુની આજ્ઞા સિવાય, સદગુરુ ની આજ્ઞા સિવાય મોક્ષ માર્ગની અંદર મમુક્ષુની પ્રવૃત્તિ થઈ શકે નહીં. તો સદગુરુના ચરણનું સેવન કરવાનું કોઈ ત્યાં બે વાત કહી. એક તો સદગુરુએ યથાર્થ મોક્ષ માર્ગ જોયો છે અને તે મોક્ષ માર્ગ વિશે તેમને જે પ્રમાણે ઉપદેશ આપ્યો હોય, જે શાસ્ત્ર આદિ તેમના શ્રુમુખ રીતે સમજ્યા હોય અને તે પ્રમાણે પોતે આચરણમાં ઉતારે. અને બીજું, સદગુરુ પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને એમની આજ્ઞાનું પાલન, પોતે સદગુરુના ચરણમાં સર્વસ્વ સમર્પણ કર્યા વિના અને સદગુરુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકાર્યા વિના મોમુક્ષુ ને મોક્ષ માર્ગની યથાર્થ પ્રવૃત્તિ થતી નથી. સદગુરુ પ્રત્યે અનન્ય નિષ્ઠા એ બહુ જરૂરી છે, અને જ્યાં સુધી એ નિષ્ઠા ન હોય ત્યાં સુધી સમર્પણ ભાવ ન હોય, અને જ્યાં સુધી સમર્પણ ભાવ ન હોય ત્યાં સુધી સંપૂર્ણ શરણાગતિ ભાવ પણ ના આવે. અને સંપૂર્ણ શરણાગતિ ભાવ વિના સદગુરુની આજ્ઞા યથાર્થ રીતે એ પાળી પણ ન શકે, જ્યાં ત્યાં આજ્ઞામાં એને શંકા પણ પડે. પણ તે માટે સદગુરુ પ્રત્યે અનન્ય નિષ્ઠા, અનન્ય શ્રદ્ધા, શ્રદ્ધા પછી સમર્પણ ભાવ અને સંપૂર્ણ શરણાગતિ, આ મોક્ષ માર્ગ માટે અત્યંત જરૂરી છે. એટલા માટે જ અહીં કહેવામાં આવ્યું નવમી ગાથાની અંદર કે ભાઈ મોક્ષ માર્ગની પ્રવૃત્તિ કરવી હશે ત્યારે સદગુરુનું શરણ સ્વીકારવું જ પડશે, એ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ છે જ નહીં, તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થશે જ નહીં. સિદ્ધાંતની અંદર એમ પણ વાત કરવામાં આવી હોય કે નિસર્ગ અને અધિગમ થી સમ્યક દર્શન થાય છે, એટલે કે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ થાય છે. નિસર્ગ એટલે ગુરુની નિશ્રા વિના, ગુરુના ઉપદેશ વિના. પરંતુ તેનો અર્થ એવો નથી કે તે મુમુક્ષુએ એના ગત જન્મની અંદર સદગુરુનું શરણું ન લીધું હોય. નિસર્ગનો અર્થ એવો નથી કે સદગુરુનો એ ઉપેક્ષક છે. તો એવા જીવો જેઓ પોતાની અંતર પ્રેરણાથી, પોતાની તીવ્ર જિજ્ઞાસાથી અંતરમાં ઉતરી અને પોતે યથાર્થ મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરે, તો તેવા જીવો હોય છે, અને એવા જીવોને નિસર્ગ જ સમ્યક દર્શન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. પરંતુ આવા જીવોને ગયા ભવની અંદર દેશના લબ્ધિ તો થયેલી હોય જ છે, અને આવા જીવો કદી પણ સદગુરુની ઉપેક્ષા કરવા માગતા નથી. આવા જીવોને પણ સદગુરુ પ્રત્યે, અગર તો સદદેવ પ્રત્યે, સદશાસ્ત્ર પ્રત્યે બહુ જ માન હોય છે. તો શાસ્ત્રની અંદર ઉમા સ્વાતીજી મહારાજે તત્વાસૂત્રમાં કહ્યું છે કે નિસર્ગાત અધિગમાત્વા, નિસર્ગથી અને અધિગમથી બે રીતે આત્માનું જ્ઞાન થઈ શકે છે. નવ તત્વ આદિનું જ્ઞાન થઈ શકે છે. તો તેની અંદર નિસર્ગનો અર્થ સદગુરુની ઉપેક્ષા એવો કરવાનો નથી. સદગુરુના શરણ એ મુખ્ય માર્ગ છે એવું મુમુક્ષના અંતરની અંદર યથાર્થ બેસી જવું જોઈએ. અને જેને અંતરથી તીવ્ર જિજ્ઞાસા છે મોક્ષ પ્રાપ્તિની, તેવા મુમુક્ષુએ મને કેમ જલ્દીથી સદગુરુ મળે તેવી પ્રધાન ઈચ્છા એને કરવાની છે. તો નવમી ગાથાની અંદર કહ્યું કે જે સદગુરુના ચરણને સેવે, સેવે સદગુરુ ચરણને છોડી દે નિજ પક્ષ, પોતે જે કંઈ મિથ્યા અભિનિવેશ કર્યો હોય બધો સમગ્ર સ્વચ્છંદ છોડી દે, તો જરૂર એ પરમાર્થને તે મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરે. નવમી ગાથા સુધી, નવમી ગાથા સુધી શુષ્ક જ્ઞાન, ક્રિયાજળ અને ક્રિયાજળ તને શુષ્ક દાન કેમ આવે એ આદિ વાત કરી, અને સદગુરુ પ્રત્યે લક્ષ કરાયું છે. અને ત્યાર પછી દસમી ગાથાથી સદગુરુ કેવા હોય તે બતાવ્યું છે. તો જ્યારે સદગુરુ પ્રત્યે જવાની પ્રેરણા કરી તો ત્યાં પ્રશ્ન ઉપસ્થિત થાય કે સદગુરુ કેવા કોને, સદગુરુ કેમ ઓળખાય, કેમ કે પંચમ કાળ ની અંદર આવા દુષ્મ કાળ ની અંદર સદગુરુની પ્રાપ્તિ અતિ દુર્લભ છે એમ ઠેર ઠેર શ્રીમદજી એમના પત્રોમાં કહેલું છે. ને વાત પણ એમ જ છે કે મોક્ષને ઠેર ઠેર અસદગુરુ ને ભેટવા ભેટી જાય છે, જેની માત્ર બાહ્ય પ્રવૃત્તિ હોય, બાહ્ય પ્રવૃત્તિમાં મોક્ષ માર્ગ માનતા હોય, અગર તો એકાંત પક્ષ લઈને જ જેમની પ્રવૃત્તિ હોય એવા નું ઠેર ઠેર મોક્ષને યોગ આ કાળમાં થઈ જાય છે. શ્રીમદજીએ તો એમ પણ કહ્યું છે કે ચતુર્થ કાળની અંદર ચોથારાની અંદર પણ સદગુરુનો યોગ તો દુર્લભ હતો, તો પછી પંચમ કાળમાં અતિ દુર્લભ હોય જ. દરેક કાળની અંદર સદગુરુની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. સદગુરુની પ્રાપ્તિ અને સદગુરુની ઓળખાણ એ અતિ અતિ દુર્લભ છે. કેમ કે તેમણે તો કહ્યું છે કે જો સદગુરુ ની ઓળખાણ જો સહેલી હતી તો મોક્ષ અતિ સહેલો થઈ જતો, પણ સદગુરુને ઓળખવા એ કોઈ સામાન્ય વાત નથી. સદગુરુની ઓળખાણ માટે જીવની અંદર પાત્રતા જોઈએ, પાત્રતા વિના, મુમુક્ષતા વિના અને તીવ્ર મુમુક્ષતા વિના સદગુરુને યથાર્થ રીતે ઓળખી શકાતા પણ નથી. એટલે સદગુરુના લક્ષણો તેમણે આ દસમી ગાથાની અંદર બતાવ્યા છે. તેમનું મહાત્મ્ય પણ દસમી ગાથાથી તેમને લગભગ 19 ગાથા સુધી આ બતાવ્યું છે. સદગુરુ કેમ ઓળખવા, સદગુરુનું શું મહાત્મ્ય છે એ બધી વાતો તેમને 10 થી 19 ગાથા સુધી કરેલી છે.